એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, ગ્રંથસારના આજના અંકમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી ક્લાસિક કૃતિની વાત કરવાના છીએ જેણે ખરેખર પેઢીઓ સુધી વાચકોને જકડી રાખ્યા છે.
હા, અને એ છે એલેક્ઝાન્ડર ડ્યુમાસની અમર કૃતિ ધ કાઉન્ટ ઓફ મોન્ટે ક્રિસ્ટો.
બરાબર. આ માત્ર એમ કહીએ ને કે એક નવલકથા નથી, પણ એમાં બદલો પણ છે, ન્યાય છે, માનવીય લાગણીઓનું ઉતાર ચઢાવ છે, અને રૂપાંતરણની એક આખી એક મહાકાવ્ય ગાથા છે.
બિલકુલ. અને એલેક્ઝાન્ડર ડ્યુમાસ પોતે પણ, એમનું જીવન પણ ઓછું રોમાંચક નહોતું, ખબર છે?
હા, મેં પણ સાંભળ્યું છે. 19મી સદીના ફ્રાન્સના સાહિત્ય જગતમાં તો એમનું નામ મોખરે હતું.
ચોક્કસ. હેઇથિયન મૂળના ફ્રેન્ચ જનરલના દીકરા હતા. શરૂઆત તો કાયદાના કારકુન તરીકે કરી હતી, પણ પછી જુઓ, ધ થ્રી મસ્કેટિયર્સ જેવી કૃતિઓ આપી એકદમ લોકપ્રિય થઈ ગયા.
એમનું પોતાનું જીવન પણ જાણે કોઈ નવલકથા જેવું જ નહીં, સાહસ ને નાટ્યકતાથી ભરપૂર.
સાચી વાત. અને ડ્યુમાસ એ રોમેન્ટિક ચળવળના કેન્દ્રોમાં હતા, એટલે એમની શૈલીમાં એ દેખાય. ગતિશીલ કથાનક હોય, પાત્રો એકદમ મોટા હોય, ભાવનાત્મક દાવપેચ ઊંચા હોય.
અને પેલી ધારાવાહિક પ્રકાશનની વાત, એ સમયમાં તો નવલકથાઓ છાપામાં હપ્તે હપ્તે આવતી ખરું ને?
હા, બરાબર. એટલે વાચકોને જકડી રાખવા માટે ક્લિફહેંગર્સ જોઈએ, સતત ગતિ જોઈએ, અને ડ્યુમાસ આમાં માસ્ટર હતા.
એટલે જ ધ કાઉન્ટ ઓફ મોન્ટે ક્રિસ્ટો પણ 1844થી 1846 દરમિયાન પેરિસના લે જોર્નલ દે દેબાઝમાં આવી અને તરત જ સફળ થઈ ગઈ.
તત્કાળ સફળતા, એમને સાહિત્યિક સુપરસ્ટાર બનાવી દીધા.
પણ આની પ્રેરણા કોઈ સાચી ઘટના હતી?
હા, વાત એમ છે કે પિયર પિકોર નામના એક મોચીની કથા હતી જે અન્યાયનો ભોગ બન્યો હતો. ડ્યુમાસે એ નાનકડી વાતને લઈને એક ભવ્ય કેનવાસ પર મૂકી દીધી.
અને એ સમયનું ફ્રાન્સ પણ, નેપોલિયન પછીનો સમયગાળો, ઘણી ઉથલપાથલ હતી.
બિલકુલ. ક્રાંતિ, પછી નેપોલિયનનું સામ્રાજ્ય, એનું પતન, પાછી રાજાશાહી, આ બધી રાજકીય અને સામાજિક અસ્થિરતા વાર્તા માટે એકદમ સમૃદ્ધ પૃષ્ઠભૂમિ બની રહે છે.
એટલે આ ખાલી બદલાની વાત નથી એમ ને?
ના ના, એનાથી ઘણું વધારે છે. એ સમયનો જે ફ્રેન્ચ ઉચ્ચ સમાજ હતો,
હા, એનો ભ્રષ્ટાચાર, મહત્વાકાંક્ષાઓ,
વિશ્વાસઘાત, સત્તા માટેનો સંઘર્ષ, બધું જ એમાં આવે છે.
તો આજે આપણે આ જટિલ કથાનક, એના પાત્રો કેવી રીતે વિકસે છે, ન્યાય અને બદલા વચ્ચેની જે પેલી પાતળી ભેદરેખા છે, એવા વિષયો પર વાત કરીશું.
હા, અને આ કૃતિ આજે પણ કેમ એટલી પ્રસ્તુત છે, એની શાશ્વત અપીલ શું છે, એ પણ જોઈશું.
ચાલો તો શરૂ કરીએ. ક્યાંથી શરૂઆત થાય છે આ વાર્તાની?
શરૂઆત થાય છે 1815માં. માર્સેલિનનો બંદર છે. આપણો નાયક છે એડમંડ ડેન્ટેસ.
એડમંડ ડેન્ટેસ?
હા, 19 વર્ષનો જ છે. ખૂબ તેજસ્વી, પ્રામાણિક, બધાને ગમે એવો યુવાન નાવિક. ફેરોન જહાજનો ફર્સ્ટ મેટ છે.
અને જલ્દી કેપ્ટન બનવાનો છે અને લગ્ન પણ થવાના છે.
બરાબર. સુંદર મર્સિડીઝ હેરેરા સાથે સગાઈ થઈ ગઈ છે. એનું ભવિષ્ય એકદમ ઉજ્જવળ દેખાય છે. જાણે બધું જ પરફેક્ટ.
પણ પછી એવું શું થાય છે કે આ બધું ઊંધું વળી જાય? કોઈની ઈર્ષ્યા?
હા, ઈર્ષ્યા જ. એની આ સફળતા અને ખુશી અમુક લોકો સહન નથી કરી શકતા. ત્રણ લોકો ભેગા મળીને કાવતરું ઘડે છે.
કોણ છે આ લોકો?
પહેલો છે ડાંગલાર્સ. એ જહાજનો પરસર છે. એને ડેન્ટેસની પ્રગતિ પસંદ નથી. શુદ્ધ વ્યવસાયિક ઈર્ષ્યા.
અચ્છા, બીજો?
બીજો છે ફર્નાન્ડ મોન્ડેગો, એક માછીમાર. એ મર્સિડીઝને એકતરફી પ્રેમ કરે છે, એટલે ડેન્ટેસ એના રસ્તાનો કાંટો છે.
વાસના અને અદેખાઈ. અને ત્રીજો?
ત્રીજો છે કેડેરોસ, ડેન્ટેસનો પડોશી. થોડો ડરપોક છે. નશામાં અને નબળાઈમાં કાવતરામાં ભળી જાય છે, જોકે પછીથી એને પસ્તાવો થાય છે.
આ ત્રણેય મળીને શું કરે છે?
એ લોકો એક અનામી પત્ર લખે છે. એમાં ડેન્ટેસ પર ખોટો આરોપ લગાવે છે કે એ બોનાપાર્ટિસ્ટ છે, એટલે કે નેપોલિયનનો સમર્થક, અને નેપોલિયનનો એક ગુપ્તપત્ર પહોંચાડવાનું કામ કરી રહ્યો છે.
અને એ સમયે તો રાજાશાહી હતી, એટલે બોનાપાર્ટિસ્ટ હોવી તો મોટો ગુનો ગણાય, દેશદ્રોહ જેવું.
બરાબર. અને સૌથી દુઃખદ વાત એ છે કે આ પત્રનો ઉપયોગ એ લોકો ડેન્ટિસ્ટની સગાઈના દિવસે જ કરે છે. ભોજન સમારંભ ચાલી રહ્યો હોય, ઉજવણીનો માહોલ હોય, અને ત્યાં જ સૈનિકો આવી અને એની ધરપકડ કરે છે.
ઓ, એક પળમાં બધું જ ખતમ.
હા, એની દુનિયા ઉથલી પડે છે. અને અહીં વાર્તામાં એન્ટ્રી થાય છે ગેરાર્ડ ડી વિલિફોર્ટની.
વિલિફોર્ટ આ કોણ છે?
એ યુવાન અને ખૂબ મહત્વકાંક્ષી ડેપ્યુટી પબ્લિક પ્રોસિક્યુટર છે, એટલે કે સરકારી વકીલ જેવો.
અચ્છા, તો એ ન્યાય અપાવશે ડેન્ટિસ્ટને?
શરૂઆતમાં તો એવું લાગે છે. વિલિફોર્ટ ડેન્ટિસ્ટની પૂછપરછ કરે છે અને એને લાગે છે કે આ યુવાન નિર્દોષ છે. એ લગભગ એને છોડી મૂકવાનું વિચારે છે.
પણ પછી કંઈક થાય છે?
હા, એને ખબર પડે છે કે પેલો જે પત્ર છે જે ડેન્ટિસ્ટ પર આરોપ લગાવે છે, એ પત્ર હકીકતમાં વિલિફોર્ટના પોતાના પિતા મોન્સિયર નોઇટિયરને સંબોધીને લખાયેલો હતો.
શું વાત કરો છો! અને એના પિતા?
એના પિતા જાણીતા બોનાપાર્ટિસ્ટ હતા. એટલે હવે વિલિફોર્ટ ફસાઈ જાય છે. જો એ ડેન્ટિસ્ટને છોડે અને પત્ર બહાર આવે, તો એની પોતાની કારકિર્દી અને કુટુંબનું નામ જોખમમાં મુકાય.
એટલે ન્યાય અને અંગત સ્વાર્થ વચ્ચેની પસંદગી.
બરાબર. અને દુર્ભાગ્ય, એ પોતાની મહત્વાકાંક્ષા પસંદ કરે છે. એ પેલો પત્ર સળગાવી દે છે જે એકમાત્ર પુરાવો હતો, અને ડેન્ટિસ્ટને કોઈ પણ ટ્રાયલ વગર ગુપ્ત રીતે આજીવન કેદ માટે મોકલી દે છે.
ક્યાં?
ચેટો ડીફ, એક ભયાનક કિલ્લો ટાપુ પર આવેલો, જ્યાંથી કહેવાય છે કે કોઈ કદી ભાગી શક્યું નથી.
આ તો ખરેખર, જેણે ન્યાયનું રક્ષણ કરવાનું હતું એણે જ ન્યાયની હત્યા કરી દીધી પોતાની ખુરશી બચાવવા.
હા, આ ન્યાય પ્રણાલી પર ડ્યુમાસનો એક મોટો કટાક્ષ છે. ચેટો ડીફ ડેન્ટિસ્ટ માટે જીવતી કબર બની જાય છે.
ત્યાં એની શું હાલત થાય છે? વર્ષો સુધી એકાંત કેદમાં
એ ભાંગી પડે છે. શરૂઆતમાં તો એને સમજાતું જ નથી કે એની સાથે શું થયું, કોણે કર્યું. વર્ષો વીતતા જાય છે, એ નિરાશામાં ડૂબી જાય છે. ભગવાન પરથી, માણસાઈ પરથી એનો વિશ્વાસ ઉઠી જાય છે. એક સમય એવો આવે છે કે આત્મહત્યા કરવાનું વિચારે છે.
ખરેખર અંધકારમય સમય, પણ પછી કંઈક આશાનું કિરણ દેખાય છે?
હા, કહેવાય છે ને કે દરેક સુરંગને બીજે છેડે અજવાળું હોય છે. એને બાજુની કોઠડીમાંથી કોઈના ખોદવાનો અવાજ સંભળાય છે.
ઓ,
ઘણા પ્રયત્નો પછી એ સંપર્ક સાધે છે. એ અવાજ હોય છે અબ્બે ફારિયાનો.
અબ્બે ફારિયા, એ કોણ હતા?
જેલના લોકો તો એમને પાગલ પાદરી કહેતા હોય છે, પણ હકીકતમાં એ ખૂબ જ બુદ્ધિશાળી વિદ્વાન ઇટાલિયન પાદરી હતા. અને એમની મુલાકાત ડેન્ટિસ્ટના જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થાય છે.
કેવી રીતે?
ફારિયા એના માટે પિતા જેવા બની જાય છે, એક માર્ગદર્શક. એ ડેન્ટિસ્ટની અંદર રહેલી બુદ્ધિને પારખે છે અને એને ભણાવવાનું શરૂ કરે છે.
જેલમાં શું ભણાવે છે?
ભાષાઓ, ઇતિહાસ, વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, તત્વજ્ઞાન, ઘણું બધું. ફારિયા ડેન્ટિસ્ટના મનને જ્ઞાનથી ભરી દે છે. એને એક વિચારશીલ અને શક્તિશાળી વ્યક્તિ બનાવે છે. જ્ઞાન એ જ શક્તિ, એ વાત અહીં સાર્થક થાય છે.
અને પેલો અન્યાય જે એની સાથે થયો હતો એના વિશે કંઈ ખબર પડે છે?
હા, એ પણ ફારિયાદ મદદ કરે છે. એ ડેન્ટિસ્ટને લોજિકલી વિચારતા શીખવે છે અને ધીમે ધીમે ડેન્ટિસ્ટ સમજી જાય છે કે ડાંગલાર્સ, ફર્નાન્ડ અને વિલેફર્ટે કેવી રીતે એને ફસાવ્યો હતો. એના દુશ્મનો કોણ છે એ સ્પષ્ટ થાય છે.
અને બીજું કંઈ મહત્વનું બને છે ફારિયા સાથે?
હા, ફારિયા પોતાના મૃત્યુ પહેલાં ડેન્ટિસ્ટને એક મોટું રહસ્ય આપે છે. મોન્ટે ક્રિસ્ટો નામના એક ટાપુ પર છુપાયેલા અઢળક ખજાનાનું રહસ્ય.
ખજાનો?
હા, અને પછી ફારિયાનું મૃત્યુ થાય છે. પણ ડેન્ટિસ્ટ હવે એકલો નથી. એની પાસે જ્ઞાન છે, બદલાનો હેતુ છે અને હવે ખજાનાનું રહસ્ય પણ છે.
તો એ જેલમાંથી બહાર કેવી રીતે આવે છે?
એકદમ સાહસિક યોજના બનાવે છે. જ્યારે ફારિયાના શબને દરિયામાં ફેંકવા માટે કોથળામાં બાંધવામાં આવે છે, ત્યારે ડેન્ટિસ્ટ એ શબને હટાવીને પોતે એ કોથળામાં ભરાઈ જાય છે.
બાપરે! અને પછી?
જેલના સંત્રીઓ એ કોથળાને ફારિયાનું શબ સમજીને દરિયામાં ફેંકી દે છે.
આ તો પુનર્જન્મ જેવું થયું.
બિલકુલ. શાબ્દિક અને સાંકેતિક બંને રીતે 14 વર્ષના અંધકાર પછી એ સમુદ્રમાંથી બહાર આવે છે. સ્વતંત્રતા, નવું જીવન.
પછી એ ખજાનો શોધે છે?
હા, તે મોન્ટે ક્રિસ્ટો ટાપુ પર જાય છે અને એ ખજાનો મેળવે છે. સોનું, હીરા, જવેરાત, કલ્પના બહારની સંપત્તિ. હવે એની પાસે બે વસ્તુઓ છે, ફારિયાનું જ્ઞાન અને અમર્યાદિત ધન.
એટલે હવે એ બદલો લેવા તૈયાર છે?
તરત નહીં. એ પછીના 10 વર્ષ દુનિયાભરમાં ફરે છે, પોતાનું જ્ઞાન વધારે છે, જુદી જુદી ભાષાઓ, સંસ્કૃતિઓ, કળાઓ શીખે છે અને એક નવી ઓળખ બનાવે છે. પોતાના બદલાની યોજનાને વધુ નક્કર બનાવે છે.
અને પછી એ કઈ ઓળખ સાથે પાછો ફરે છે?
લગભગ 10 વર્ષ પછી એ સમાજમાં ફરી પ્રવેશે છે, પણ એડમંડ ડેન્ટિસ્ટ તરીકે નહીં,
તો
કાઉન્ટ ઓફ મોન્ટે ક્રિસ્ટો તરીકે.
કાઉન્ટ ઓફ મોન્ટે ક્રિસ્ટો.
હા, એક અત્યંત ધનવાન, સંસ્કારી, ઉદાર દેખાતો પણ એટલો જ રહસ્યમય ઉમરાવ. એની ભવ્યતા એક મહોરું છે, જેની પાછળ વર્ષોનો સંઘરેલો ક્રોધ છે.
અને એ પોતાની જાતને શું માને છે? કોઈ દેવદૂત?
એ પોતાની જાતને પ્રોવિડન્સ માને છે, એટલે કે ઈશ્વરી ન્યાયનો એજન્ટ, જે સારાને પુરસ્કાર આપવા અને ખરાબને સજા કરવા આવ્યો છે. જોકે આ વિચાર થોડો ખતરનાક પણ છે, નહીં?
હા, કોઈ માણસ પોતાની જાતને ઈશ્વરના સ્થાને કઈ રીતે મૂકી શકે? અને એ બીજા રૂપો પણ લે છે.
જરૂર પડીએ, જેમ કે લોર્ડ વિલમોર એક અંગ્રેજ ઉમરાવ, અબ્બે ભૂસોની એક ઇટાલિયન પાદરી, સિનબાદ ધ સેલર. આ બધી ઓળખો એને માહિતી મેળવવામાં અને દુશ્મનોની નજીક જવામાં મદદ કરે છે.
એની યોજના તો ખૂબ લાંબી અને જટિલ લાગે છે.
ખૂબ જ. પણ બદલો શરૂ કરતા પહેલા એક સારું કામ કરે છે.
શું?
એ વેશપલતો કરીને માર્સિલી જાય છે. ત્યાં એને ખબર પડે છે કે એના પિતા તો એના ગયા પછી ભૂખમરાથી મૃત્યુ પામ્યા હતા.
ઓ.
જ્યારે એના દુશ્મનો ફર્નાન્ડ ડેંગલાર્સ અને વિલેફોર્ટ ખૂબ સફળ અને ધનવાન બની ગયા હતા, પણ એનો જૂનો માલિક હતો મોન્સિયર મોરેલ.
હા, જેણે એને મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો.
હા, એ વફાદાર માણસ. એ આર્થિક રીતે બરબાદ થઈ ગયો હતો, દેવામાં ડૂબી ગયો હતો અને આત્મહત્યા કરવા તૈયાર હતો.
તો કાઉન્ટ એને મદદ કરે છે.
હા, ગુપ્ત રીતે. એ મોરેલના બધા દેવા ચૂકવી દે છે, એના વ્યાપારને ફરી બેઠો કરે છે, એના પરિવારનું સન્માન બચાવી લે છે.
આનાથી એના મનમાં પેલી પ્રોવિડન્સવાળી વાત વધુ દ્રઢ થતી હશે, નહીં કે હું સારાને મદદ કરું છું, ખરાબને સજા આપીશ.
બરાબર. આ કૃત્ય એનામાં એ વિશ્વાસ મજબૂત કરે છે અને એના માનવીય પાસાને પણ બતાવે છે.
હવે એનું લક્ષ્ય પેરિસ, જ્યાં એના ત્રણેય દુશ્મનો છે.
હા, ફર્નાન્ડ હવે કાઉન્ટ ડી મોર્સેફ બની ગયો છે, એક મોટો લશ્કરી હીરો, ઉમરાવ, અને હા, મર્સિડીઝનો પતિ.
મર્સિડીઝે ફર્નાન્ડ સાથે લગ્ન કરી લીધા.
હા, ડેન્ટેસને મૃત માનીને. બીજો ડેંગલાર્સ હવે બેરોન ડેંગલાર્સ છે, ખૂબ પૈસાદાર બેન્કર. અને ત્રીજો વિલેફોર્ટ,
એ તો પેલો પ્રોસિક્યુટર.
હા, હવે એ રાજ્યનો મુખ્ય ફરિયાદી છે, ખૂબ શક્તિશાળી. એટલે ત્રણેય દુશ્મનો સમાજના ટોચ પર છે.
અને કાઉન્ટ ઓફ મોન્ટે ક્રિસ્ટો તરીકે એ આ સમાજમાં પ્રવેશે છે.
હા, એનું રહસ્ય, એની સંપત્તિ, એની બુદ્ધિ, એ તરત જ બધાનું ધ્યાન ખેંચે છે. પેરિસમાં એની ચર્ચા થાય છે અને એ ધીમે ધીમે, ખૂબ ધીરજથી પોતાના દુશ્મનોના જીવનમાં પ્રવેશ કરે છે, એમની નબળાઈઓ, એમના રહસ્યો શોધે છે.
અહીં પેલી ડ્રામેટિક આયરની કામ કરે છે, નહીં? આપણને, વાચકને ખબર છે કે કાઉન્ટ કોણ છે અને શું કરવા આવ્યો છે, પણ પેલા લોકો અજાણ છે.
બરાબર. અને અહીંથી શરૂ થાય છે બદલાની અસલ રમત, જે શારીરિક હિંસાની નથી,
પણ કેવી છે?
મનોવૈજ્ઞાનિક, સામાજિક, એમના જ પાપોનો ઉપયોગ કરીને એમનો વિનાશ કરવાની, એકદમ ધીમી અને પીડાદાયક.
ચાલો જોઈએ પહેલા કોનો વારો આવે છે. ફર્નાન્ડોનો?
હા, કાઉન્ટ ડી મોર્સેફ. કાઉન્ટ એના માટે હેડીનો ઉપયોગ કરે છે.
હેડી એ કોણ છે?
એ ગ્રીસના અલી પાશાની દીકરી છે. વર્ષો પહેલા ફર્નાન્ડે ગ્રીસમાં અલી પાશા સાથે દગો કરીને એની હત્યા કરાવેલી અને એની દીકરી હેડીને ગુલામ તરીકે વેચી દીધેલી. કાઉન્ટે હેડીને શોધીને પોતાની આશ્રિત બનાવી હતી.
ઓ, તો કાઉન્ટ હેડીને પેરિસ લાવે છે.
હા, અને યોગ્ય સમયે ફ્રાન્સની સંસદ જેવી ચેમ્બર ઓફ પીયર્સ સામે હેડી જુબાની આપે છે. એ ફર્નાન્ડના ભૂતકાળના ગુનાઓનો પર્દાફાશ કરે છે, એનો દેશદ્રોહ સાબિત કરે છે.
એટલે ફર્નાન્ડની પ્રતિષ્ઠાનું શું થાય છે?
ધૂળના મળી જાય છે, જાહેરમાં બદનામ થાય છે. એનો દીકરો આલ્બર્ટ ગુસ્સામાં કાઉન્ટને ડ્યુઅલ માટે પડકારે છે.
દ્વંદ્વ યુદ્ધ.
હા, પણ ત્યાં મર્સિડીઝ વચ્ચે પડે છે. એ કાઉન્ટને એડમંડ તરીકે ઓળખી ગઈ હોય છે. એ આલ્બર્ટને બધી હકીકત કહે છે અને કાઉન્ટ પાસે દીકરાના જીવની ભીખ માંગે છે.
અને આલ્બર્ટ?
એ સ્તબ્ધ થઈ જાય છે. એને પિતાના કર્મો પર શરમ આવે છે અને એ કાઉન્ટની માફી માંગી લે છે.
ફર્નાન્ડનું શું થાય છે? પત્ની અને દીકરાએ પણ છોડી દીધો?
એ ભાંગી પડે છે ત્યારે કાઉન્ટ એની સામે આવે છે અને કહે છે, હું એડમંડ ડેન્ટેસ છું. આ સત્યનો આઘાત ફર્નાન્ડ સહી શકતો નથી. એ ઘરે જઈને આત્મહત્યા કરી લે છે.
વાહ, એની વાસના અને મહત્વાકાંક્ષા જ એના અંતનું કારણ બની. પણ આમાં મર્સિડીઝ અને આલ્બર્ટનું જીવન પણ.
હા, બદલાની કિંમત નિર્દોષોએ પણ ચૂકવવી પડે છે. એ અહીં દેખાવાનું શરૂ થાય છે.
ઓકે, ફર્નાન્ડ ગયો, હવે બીજો દુશ્મન ડાંગલાર્સ, જે બેન્કર બની ગયો હતો.
હા, જેનો મુખ્ય ગુનો હતો લોભ અને ઈર્ષા. કાઉન્ટ એના પર કાર્થિક હુમલો કરે છે.
કેવી રીતે?
એ પોતાની અપાર સંપત્તિથી શેરબજારમાં એવી રમત રમે છે કે ડાંગલાર્સને લાખોનું નુકસાન થાય છે. પછી એને એક મોટી લોન અપાવે છે જે ખરેખર એક ઝાળ હોય છે,
અને ડાંગલાર્સ એ પૈસા લઈને ભાગી જાય છે.
હા, પોતાના દેણદારોથી બચવા ઇટાલી ભાગે છે. પણ કાઉન્ટનો પ્લાન હજુ પૂરો નથી થયો.
શું કરે છે કાઉન્ટ?
એણે લુઈજી વામ્પા નામના એક ઇટાલિયન ડાકુને અગાઉ મદદ કરેલી હોય છે. એના દ્વારા ડાંગલાર્સને પકડાવી દે છે.
અને પછી?
એને કેદમાં રાખે છે અને ભૂખે મારે છે.
ભૂખે?
હા, એની પાસે લાખો ફ્રેન્ક હોય છે, પણ એને ખાવાનું જોઈતું હોય તો એક ટંકના ભોજન માટે હજારો ફ્રેન્ક ચૂકવવા પડે છે. આ એક જાતનો કાવ્યાત્મક ન્યાય છે. ડેન્ટેસ્ટના પિતા ભૂખમરાથી મર્યા હતા.
આ તો ક્રૂર છે.
ખૂબ જ. જ્યારે ડાંગલાર્સ શારીરિક અને માનસિક રીતે તૂટી જાય છે, પછતાવો કરે છે, ત્યારે કાઉન્ટ એની સામે આવે છે, પોતાની ઓળખ જાહેર કરે છે અને પછી એને છોડી દે છે.
મારી નથી નાખતો.
ના, પણ એને કંગાળ બનાવી દે છે. પૈસાનો લોભી હતો એટલે પૈસા જ એની સજા બને છે.
ત્રીજો અને છેલ્લો વિલેફોર્ટ, જેણે ડેન્ટેસ્ટને જેલમાં નાખ્યો હતો, એનો બદલો કેવો હશે?
એનો બદલો સૌથી જટિલ છે અને કદાચ સૌથી વધુ વિનાશક પણ. એ વિલેફોર્ટના અંગત જીવનમાં ઉતરે છે.
શું કરે છે?
પહેલા તો એ વિલેફોર્ટના ગેરકાયદેસર દીકરા બેનેડેટ્ટોને શોધી કાઢે છે.
ગેરકાયદેસર દીકરો?
હા, જેને વિલેફોર્ટે વર્ષો પહેલા જન્મ સમયે જ જીવતો દાટી દેવાનો પ્રયત્ન કરેલો. કાઉન્ટ આ બેનેડેટ્ટોને, જે હવે એક ગુનેગાર છે, એને પેરિસના સમાજમાં એક ધનવાન યુવાન તરીકે રજૂ કરે છે.
આ તો બહુ ખતરનાક રમત છે. બીજું શું?
સાથે સાથે વિલેફોર્ટની બીજી પત્ની હોય છે, એ પોતાના દીકરા એડવર્ડ માટે વારસો મેળવવા પરિવારના બીજા સભ્યોને ઝેર આપી રહી હોય છે. કાઉન્ટ એને પણ, એમ કહીએ કે પરોક્ષ રીતે, પ્રોત્સાહન આપે છે.
આ તો ભયાનક છે.
ખૂબ જ. અને ક્લાઇમેક્સ આવે છે કોર્ટરૂમમાં. બેનેડેટ્ટો પર મુકદમો ચાલી રહ્યો હોય છે અને ત્યાં જ જાહેર કરે છે કે હું બીજું કોઈ નહીં પણ આ મુખ્ય ફરિયાદી વિલેફોર્ટનો જ દીકરો છું.
બધાની વચ્ચે
વિલેફોર્ટનું શું થાય છે? એની આબરૂના લીરે લીરા ઉડી જાય છે. એ આઘાતમાં ઘરે ભાગે છે, પણ ત્યાં એના માટે એનાથી પણ ભયાનક સત્ય રાહ જોતું હોય છે.
શું?
એની પત્નીએ એના નાના દીકરા એડવર્ડને ઝેર આપી દીધું હોય છે અને પોતે પણ આત્મહત્યા કરી લીધી હોય છે.
હે ભગવાન!
પોતાના હાથે જ પોતાનો પરિવાર નષ્ટ થયેલો જોઈને અને ત્યારે જ કાઉન્ટ એની સામે આવીને પોતાની સાચી ઓળખ જાહેર કરે છે. વિલેફોર્ટનું મગજ કામ કરતું બંધ થઈ જાય છે. એ પાગલ થઈ જાય છે.
જેણે પોતાની આબરૂ બચાવવા બધું કર્યું, એ બધું જ ગુમાવી બેસે છે. પરિવાર, આબરૂ અને છેલ્લે મગજ પણ.
બરાબર. પણ અહીં એક વાત છે. જે નાનો દીકરો મરી ગયો એડવર્ડ, એ નિર્દોષ હતો.
હા,
એના મૃત્યુથી કાઉન્ટ પોતે હચમચી જાય છે. એને પહેલીવાર લાગે છે કે બદલો લેવામાં એ કદાચ હદ વટાવી ગયો છે. એ પ્રોવિડન્સ નથી, પણ એક માણસ છે અને એણે ભૂલ કરી છે.
હા, એના માટે પણ એક વળાંક છે. એને પોતાની શક્તિ અને એના ઉપયોગની મર્યાદા સમજાય છે.
હા, એ સમજે છે કે બદલો લેવાની આ રમતમાં એ પોતે પણ ક્યાંક ખોવાઈ ગયો હતો. ન્યાય અને બદલા વચ્ચેની જે રેખા છે, એ કેટલી ભયાવહ રીતે ભૂસાઈ શકે છે.
તો અહીંથી એનામાં કંઈ પરિવર્તન આવે છે?
હા, અહીંથી એનો મુક્તિનો, પ્રાયશ્ચિતનો રસ્તો શરૂ થાય છે. એની શરૂઆત થાય છે વેલેન્ટાઇનને બચાવવાથી.
વેલેન્ટાઇન કોણ છે?
એ વિલેફોર્ટની પહેલી પત્નીની દીકરી છે. નિર્દોષ છે. એની સાવકીમાં એને પણ ઝેર આપી રહી હોય છે. કાઉન્ટ એને બચાવી લે છે.
કોના માટે?
મેક્સિમિલિયન મોરેલ માટે. પેલો વફાદાર વહાણ માલિક હતો ને, મોન્સિયર મોરેલ, એનો દીકરો. મેક્સિમિલિયન અને વેલેન્ટાઇન એકબીજાને પ્રેમ કરે છે.
એટલે કાઉન્ટ હવે વિનાશને બદલે સર્જન તરફ વળે છે.
હા, જો કે એ મેક્સિમિલિયનના પ્રેમની કસોટી કરે છે. વેલેન્ટાઇન મરી ગઈ છે એવો દેખાવ ઊભો કરે છે. મેક્સિમિલિયન નિરાશ થઈને આત્મહત્યા કરવા જાય છે ત્યારે કાઉન્ટ એને બચાવે છે અને મોન્ટેક્રિસ્ટો ટાપુ પર બંને પ્રેમીઓને મેળવે છે.
અને એમને મદદ પણ કરે છે?
હા, પોતાની સંપત્તિનો મોટો ભાગ એમને આપી દે છે. એમને નવા જીવન માટે આશીર્વાદ આપે છે.
અને કાઉન્ટ પોતે, એનું શું થાય છે?
એ હેડી સાથે, જેણે એના પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો છે, દૂર ચાલ્યો જાય છે. હેડી એના માટે એક નવું, ભૂતકાળના બોજ વગરનું ભવિષ્ય છે. એ બદલાના જીવનનો ભંગાર પાછળ છોડી દે છે.
જતા પહેલા એ મેક્સિમિલિયનને કંઈ કહે છે, નહીં પેલો પ્રખ્યાત સંદેશ?
હા, એ કહે છે અતોન્દ્ર એ એસ્પેરે, એટલે કે રાહ જુઓ અને આશા રાખો.
આનો શું અર્થ છે?
આ કોઈ સહેલો ઉપદેશ નથી. આ 14 વર્ષની કેદ, અન્યાય, બદલાની આગ અને એના પરિણામો જોયા પછી મળેલું શાણપણ છે કે જીવન ગમે તેટલું ખરાબ લાગે, ધીરજ રાખવી અને સારા ભવિષ્યમાં વિશ્વાસ રાખો, એ જ એક રસ્તો છે.
બદલો લેનાર દેવદૂતની ભૂમિકાનો એણે ત્યાગ કરી દીધો.
બરાબર.
આખી નવલકથામાં કેટલા બધા વિષયો છે: ન્યાય, બદલો, સામાજિક ભ્રષ્ટાચાર, ઓળખનું પરિવર્તન,
પુનર્જન્મ, દુઃખમાંથી મળતું જ્ઞાન, પ્રેમ અને વફાદારી વિરુદ્ધ દગો અને લોભ. ડુમાસે એ સમયના સમાજનું જે ચિત્ર આપ્યું છે એ પણ અદ્ભુત છે.
અને એમની લખવાની શૈલી, એ સર્વજ્ઞ વાર્તાકાર આપણને બધે લઈ જાય છે, પાત્રોના મનમાં પણ.
હા, અને પેલી ધારાવાહિક શૈલીને કારણે સતત ઉત્તેજના બની રહે છે. ટ્વિસ્ટ, ખુલાસા, નાટકીય મુકાબલા અને પ્રતીકોનો ઉપયોગ પણ સરસ છે. ચેટોડીફ, સમુદ્ર, પેલો ખજાનો.
વાચક તરીકે પણ આખી સફર કેવી રોલર કોસ્ટર જેવી છે. શરૂઆતમાં ડેન્ટેસ માટે ગુસ્સો અને સહાનુભૂતિ, પછી બદલો લેવાતો જોઈને સંતોષ.
હા, એને કેથાર્સિસ કહેવાય. પણ પછી જેમ જેમ બદલો ક્રૂર બને, નિર્દોષ લોકો ભોગ બને, તેમ તેમ એ સંતોષની જગ્યાએ અસ્વસ્થતા આવે, સવાલો ઊભા થાય.
કે શું આ બરાબર છે? આ બદલાની કિંમત શું છે? શું એક માણસને બીજાના જીવન સાથે આમ રમવાનો હક છે?
અને આજ આ નવલકથાની તાકાત છે, એ આપણને સરળ જવાબો નથી આપતી. એ માનવ સહનશક્તિની વાત કરે છે, પણ સાથે એ પણ બતાવે છે કે નફરત અને બદલો માણસને અંદરથી કેવો ખોખલો કરી શકે છે.
અને છેલ્લે પેલો સંદેશ, રાહ જુઓ અને આશા રાખો, એ જ કદાચ આટલા દુઃખ પછીનો સાર છે.
કે સાચી મુક્તિ ભૂતકાળને વળગી રહેવામાં નથી, પણ ભવિષ્ય તરફ ધીરજ અને શ્રદ્ધાથી જોવામાં છે.
ખરેખર આ વાર્તા આપણને યાદ અપાવે છે કે બદલાનો માર્ગ, ભલે શરૂઆતમાં ગમે તેટલો સાચો લાગે, એ અંતે લેનારને પણ બાળી શકે છે.
છતાં એ માનવ આત્માની જે અદમ્ય શક્તિ છે, ગમે તેટલું સહન કરીને પણ અંતે ધીરજ અને આશામાં ડહાપણ શોધવાની, એનું પણ એક મોટું ઉદાહરણ પૂરો પાડે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.